તારીખ 29/6/1991 શ્રી ચિદ્વિલાસ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 16.
ક્ષેત્રફળ જેને કહીએ એ ક્ષેત્રફળ નાનું મોટું થાય છે. ભલે મનુષ્ય ગતિ હોય તો પણ બાલ્યાવસ્થામાં જે ક્ષેત્રફળ આત્મા રૂપે છે, યુવાન અવસ્થામાં ફેર પડે છે, વૃદ્ધાવસ્થામાં ફેર પડે છે. કેમ શરીર જાડું પાતળું, ભલે આમ ઊંચાઈમાં નીચું ન થાય, ઊંચું થયા પછી પણ જાડું પાતળું તો કોઈ પણ અવસ્થામાં થાય છે. એ પ્રમાણે સંકુચ વિસ્તાર આત્મપ્રદેશોમાં થાય છે. મુક્ત થતા ચરમ શરીરથી કિંચિત ઉણા આકારને કરે છે અને મુક્ત અવસ્થામાં જેવડું શરીર હોય એના કરતાં થોડું નાનું રહે છે. પછી એમાં પણ બધા સિદ્ધો જે મુક્ત અવસ્થામાં હોય છે, અશરીર દેશોમાં, એમાં પણ જેને જેટલું છેલ્લું શરીર હોય, ઋષભદેવ ભગવાનને 500 આસનું હતું અને મહાવીર ભગવાનને 7 આસનું હતું, ત્યાં 500 ધનુષ, ત્યાં 7 આસન, એટલે એક ધનુષ પર 7 આસનું એક ધનુષ કહેવાય છે. આમ લગભગ પ્રમાણે એવું છે તો 500માં ભાગે હોય એક સીધો, એક 500 ગણા મોટા કાળે પ્રદેશનો વિસ્તારવાળા હોય. સીધા લઈમાં પણ તે એક એક પ્રદેશમાં આનંદ ગુણો છે. એવા લોક પ્રમાણ અસંખ્ય પ્રદેશો છે. એક લોકના એક પ્રદેશે એક પ્રદેશ જો આવે તો આખો એક આત્મા લોક પ્રમાણ વિસ્તાર પામે. એટલે જેટલા લોકના અસંખ્ય પ્રદેશ એટલા જ એક આત્માના અસંખ્ય પ્રદેશ. એમ કેમ અભેદ વિવિક્ષામાં પ્રદેશત્વ, ભેદ વિવિક્ષામાં અસંખ્ય અને વ્યવહારમાં દેહ પ્રમાણ કહીએ. આમ ત્રણ ભેદે બોલાય છે. અભેદ વિવિક્ષામાં તેને પ્રદેશ પણ એમ કહીએ છીએ, જોકે છૂટા છૂટા પ્રદેશ નથી પણ ક્ષેત્ર વિસ્તાર છે એ બતાવવા માટે પ્રદેશ પણ એમ કહીએ. ભેદ વિવિક્ષામાં એની સંખ્યા આપીએ કે અસંખ્ય પ્રદેશ છે અને જગતના વ્યવહારમાં એને દેહ પ્રમાણ કહીએ કે સંસારીને જેવડો દેહ હોય એટલો એનું ક્ષેત્રફળ આત્માનું હોય. તેમજ અવસ્થાન વિવિક્ષાથી લોકાગ્ર અવસ્થાન રૂપ થઈને નિવાસ કરે છે એને ક્યાં રહેવું થાય જગતમાં કે સાદી અનંતપણે તો લોકાગ્ર રહે, બાકી જગતમાં એનું કોઈ અવસ્થાન નક્કી નથી ક્યાં રહે. કેમ કે કોઈ નિયત જગ્યાએ આત્મા કોઈ આત્મા રહેતો નથી અને આનું તો દુઃખ છે બધાને. એ ઘર બદલવું પડે ને તો ન ફાવે. અહીંયા ભાવનગરના ગામમાં ગીચ વસ્તીમાં રહ્યા હોય અને ફર્સ્ટ ક્લાસ બંગલો પ્લોટ એરિયામાં આવે ને ફાવે નહીં કે આટલું બધું દૂર આવવું જવું છે ને એ નથી થતા. ત્યાં તો બહાર નીકળીએ તો બજાર ગામમાં, તો ગામમાં આવવું પડે એમ થાય છે. અને બહાર રહ્યા હોય અને ગમે એવું સારું મકાન ગામમાં આપો તો આ ગીચ પીચાટ આપણને ન ફાવે, એકદમ શાંત જગ્યા જોઈએ. ખુલ્લી અહીંયા રહ્યા હોય એને મુંબઈમાં રહેવું ન ફાવે ને મુંબઈ રહેતા હોય એને અહીંયા રહેવું ન ફાવે. આ એક સાયકોલોજી માનસિક સ્થિતિ ઊભી થાય છે. પણ આત્માની સ્થિતિ જે છે કે એને કોઈ અવસ્થાન જ નથી કે આ જગ્યાએ કાયમ રહે એવી કોઈ પરિસ્થિતિ સંસારમાં છે જ નહીં. ગામ અપેક્ષા એ છે એક ગામમાં રહ્યા હોય તો આયુષ પર્યંત રહી શકે માણસ, કે અહીંયા જન્મ અહીંયા મોટો થયો ને અહીંયા રહી અહીંયા દેહ પૂરો થયો પણ પછી તો અવસ્થાન બદલે છૂટકો, ભલે તેનું તે ઘર હોય ને તેનું તે ગામ હોય તો પણ અનાદિ અનંત કોઈ સ્થળ લોકની અંદર કોઈ આત્માનું નિશ્ચિત નથી. એક સાદી અનંત સિદ્ધ પદ નિશ્ચિત છે, ત્યાંથી પછી અવસ્થાન નથી બદલાતું. એટલી વાત લીધી છે. તેમજ અવસ્થાન વિવિક્ષાથી લોકાગ્ર અવસ્થાન રૂપ થઈને નિવાસ કરે છે. એક એક પ્રદેશની ગણતરી કરતા અસંખ્ય પ્રદેશો છે, ગણતરી કરતા પાછી તો અખંડ છે આપણા હાથમાં. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે જિનાગમમાં લોક પ્રમાણ પ્રદેશો હિ નિશ્ચયેન જિનાગમે, આ પ્રમાણે તો કહ્યું છે, આ ભેદમાં અસંખ્ય કહેતા નિશ્ચય સિદ્ધ થતો નથી, કેમકે નિશ્ચયમાં ભેદ સિદ્ધ થાય નહીં. જ્યારે નિશ્ચયેન જિનાગમા, નિશ્ચયેન એમ સમજવાય છે, નિશ્ચયથી, નિશ્ચયનો ગુજરાતી થાય છે, નિશ્ચયથી લોક પ્રમાણ પ્રદેશો કયા છે, એટલા ભેદ પાડ્યો કે જેટલા લોકના અસંખ્ય પ્રદેશ એટલા આત્માના પ્રદેશ. પણ એમાં તો નિશ્ચયમાં તો અભેદ વસ્તુ હોય ને, અહીંયા નિશ્ચયથી ભેદ છે એમ કેમ કહ્યું? આવો એક શંકા ઉઠાવી, તેનું સમાધાન કે ભેદથી અસંખ્ય પ્રદેશો હોવાનું પ્રમાણ કર્યું, તેનાથી ઓછા પણ નહીં અને વધારે પણ નહીં, આ નિયમરૂપ નિશ્ચય જાણવો. અહીંયા નિશ્ચય એટલે વ્યવહાર નિશ્ચયનો પ્રશ્ન નથી. શંકા ઉઠાવનારે નિશ્ચય અને વ્યવહારમાં ભેદથી ભેદ અભેદની વાત કરી છે. અહીંયા નિશ્ચય એટલે નિયમની વાત કરવી છે કે એનું જે પરિમાણ છે એ વધારે પણ નહીં અને ઓછું પણ નહીં, એમ નથી કરવું. કોઈ પ્રશ્ન કરે છે કે એક પ્રદેશમાં આનંદ ગુણો છે, તે સર્વ પ્રદેશમાં છે, જે આનંદ ગુણો છે તે એક પ્રદેશમાં આખા આવ્યા કે ઓછા આવ્યા? આ આપણે પ્રશ્ન પહેલો છે, આ થોડું ચાલી ગયું છે, વિષ્કમ ક્રમ ને પ્રવાહ ક્રમ ને ચાલી ગયું, તેનું સમાધાન કે સર્વ પ્રદેશોમાં જ્ઞાન છે. પ્રદેશ જુદા જુદા માનમાંથી જ્ઞાન જુદું જુદું થઈ જાય એવું નથી. જ્ઞાન પ્રમાણ આત્મા દ્રવ્ય છે, અથવા જ્ઞાન પ્રમાણ આત્મદ્રવ્ય છે, અથવા દ્રવ્ય પ્રમાણ જ્ઞાન છે, એમ લ્યો. જો એમાં પ્રદેશો સાવ જુદા માનવામાં આવે તો તે પણ જુદો જુદો થઈ જાય, એ તો એ રીતે તો વિપરીત થાય છે. એટલે એનું અખંડ પ્રદેશ પણ હું માનવું રહ્યું એમ કહેવું છે. માટે વસ્તુમાં અંશકલ્પના નથી, તેમજ ગુણમાં પણ અંશકલ્પના નથી. આ બહુ સારો મુદ્દો એમણે કર્યો છે. વસ્તુમાં પણ અંશકલ્પના કે પ્રદેશમાં પણ અંશકલ્પના નથી, એક સમજવા માટે ભલે કહેવાય, એની લંબાઈ બતાવવાની વાત છે કે 19 વાર નથી કે 21 વાર નથી, એટલું કહેવું છે. પણ વારે વારે કોઈ હાંધો નથી, સળંગ આખો તાકો સળંગ છે 20 વારનો, એમ કહેવું છે. એમ અહીંયા લંબાઈ પહોળાઈ બતાવવા માટે અસંખ્ય પ્રદેશ કયા, એક પ્રદેશ અને બીજા પ્રદેશ વચ્ચે ખરેખર કાંઈ સાંધ નથી, સળંગ છે આત્મા. અસંખ્ય પ્રદેશી પણ અખંડ છે, અને અખંડને બતાવવા માટે કોઈ વાર એક પ્રદેશી છે એવો શાસ્ત્રમાં પ્રવચન સારની અંદર, એક પ્રદેશી છે આત્મા. એક પ્રદેશ ત્યાં માપ નથી લેવું, ત્યાં અખંડપણો લેવું છે, એમાં અંશકલ્પનાથી વિપરીતતા થાય એમ કહેવું છે. પરંતુ પરમાણુ માત્ર ગજથી વસ્તુના પ્રદેશ ગણીએ ત્યારે એટલા અસંખ્ય છે એમ કહીએ છીએ, પરંતુ જેમ પ્રદેશોનું એકત્વ તે વસ્તુનું સ્વરૂપ છે, તેમ જ્ઞાન સ્વરૂપ છે, તેમ આત્મા જ્ઞાન સ્વરૂપ કહેતા એમાં કોઈ ભેદ કલ્પના ન લેવી. એક પ્રદેશે અનંત ગુણ છે, તો એક પ્રદેશમાં જ્ઞાન ગુણ માટે અનંતમાં ભાગ આવ્યો કે ન આવ્યો કે નહીં, ક્યાંય ના આવ્યો અનંતમાં ભાગ, અથવા આખા આત્મામાં અનંત ગુણ છે તો એક ગુણને ભાગે અનંતમાં ભાગ આવ્યો ને આત્માનો, કેમ નથી? આખા આત્મામાં બધે જ અનંતા ગુણો છે, એક પ્રદેશકો કે સર્વ પ્રદેશકો બધે જ અનંતા ગુણો છે એમ લેવું, એમ પ્રદેશોનું એકત્વ તે વસ્તુનું સ્વરૂપ છે, તેમજ જ્ઞાન સ્વરૂપ છે, એવી જ રીતે પ્રદેશ અનુસાર ગુણનું પણ એમ જ લેવું એમ કહે છે. હવે ક્રમના બે ભેદ કહે છે, વિષ્કંભ ક્રમ અને પ્રવાહ ક્રમ. પ્રવચન સારમાં આ વાત થઈ છે, વિષ્કંભ ક્રમ પ્રદેશોમાં છે તે તિર્યક પ્રચય, અને પ્રવાહ ક્રમ ને ઉર્ધ્વ પ્રચય ત્યાં કહ્યો છે, પ્રવાહ ક્રમ પરિણામમાં છે. દ્રવ્યમાં ક્રમ ભેદ નથી, દ્રવ્યમાં એવા કોઈ ક્રમ ભેદ નથી, વસ્તુના અંગ જેવા ભેદને ધારણ કરે છે. જ્યાં ભેદની વાત આવે ત્યારે વસ્તુનું અંગ છે એમ લેવું, દ્રવ્ય તો રંગ ભેદ વગરનો અભંગ છે, અભંગ છે. એટલે જે દ્રવ્ય સ્વભાવનું અવલંબન છે એને અધ્યાત્મ શાસ્ત્રમાં અભંગ અંગનું અવલંબન લેવું એમ કહેવામાં આવે છે. ભંગ અંગનું અવલંબન ન લેવું, અભંગ અંગનું અવલંબન લેવું, એને અભંગ કહ્યું. દ્રવ્યમાં ક્રમભેદ નથી, વસ્તુના અંગ જેવા ભેદને ધારણ કરે છે, પણ અંગમાં ક્રમભેદ છે વસ્તુમાં નથી. એ અંગની અંદર ક્રમભેદ લીધી છે, વસ્તુની અંદર તો ક્રમભેદ લાગુ પડતા નથી. જેમ અંગ એટલે અંશ, અંશ અંગ એટલે અંશ ભેદ, એમ એમાં ક્રમ લાગુ પડે, પણ દ્રવ્યમાં ન લાગુ પડે ક્રમ, અથવા દ્રવ્ય કહેતા એ અભેદ છે એમાં ભેદ લાગુ ન પડે. અભેદમાં ભેદ ન દેખાય એનું નામ અભેદનો અભેદ નહીં છે. જે નહીંથી અભેદ વસ્તુનું સ્વરૂપ છે તે જ નહીંથી વસ્તુને જોતા ભેદ દેખાય જ નહીં, એનું નામ અભેદ નહીં છે. કેમ કે એક વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે કે છદ્મસ્થ અવસ્થામાં ભેદના અવલંબને રાગની ઉત્પત્તિ અનિવાર્ય છે, વિકલ્પની ઉત્પત્તિ અનિવાર્ય છે. કેવળ જ્ઞાનીને સૌથી વધારે ભેદ જણાય છે, ઝીણામાં ઝીણા કોઈ ભેદ બાકી નથી રહેતો, છતાં એમને રાગ કે વિકલ્પની ઉત્પત્તિ થતી. પણ છદ્મસ્થ અવસ્થામાં એવું નથી બનતું, છદ્મસ્થને ભેદના ને અવલંબીને જ્ઞાન થાય, જ્ઞાન પરિણમે ત્યારે હારવાર વિકલ્પની ઉત્પત્તિ થઈ જાય, અને ઉપદેશ નિર્વિકલ્પ દશાનો હોવાથી અને નિર્વિકલ્પ સ્વરૂપને સમજાવવું હોવાથી ભેદને અત્યંત ગૌણ કરાવે છે ઉપદેશકો. આ ઉપદેશની શૈલી છે, યથાર્થ ઉપદેશની આ શૈલી છે કે જીવનું સ્વરૂપ નિર્વિકલ્પ છે, અને સ્વરૂપાકાર નિર્વિકલ્પ દશા સુધી પહોંચાડવા માટે ઉપદેશની અંદર પણ એ શૈલીથી ઉપદેશ આવે છે. એવો સમ્યક હેતુ સમ્યક પ્રયોજનને વશ ઉપદેશ ચાલતો હોય છે આચાર્યોનો, જ્ઞાનીઓનો. એવા પ્રયોજન અથવા હેતુના સમ્યકપણાને નહીં સમજનારા અને શાસ્ત્રનો અભ્યાસ કરનારા ભેદને આગળ ધરે છે કે તમે આમ કહો છો પણ આમ કીધું છે એનું શું, પણ તમે આમ કહો છો એનું આમ કીધું છે શું. હા, એમ જ કહે કે દ્રવ્યમાં ગુણભેદ ખરા કે નહીં, ત્યારે તો કાંઈ કહેનારને એ ખ્યાલમાં છે કે દ્રવ્યમાં ગુણભેદ છે, પ્રદેશ ભેદ છે, પર્યાય ભેદ છે, ધર્મ ભેદ છે, અને ભેદ પ્રભેદથી અનંતા ભેદ પ્રભેદો છે. તો પણ એનું એ તો જાણવાનો વિષય છે, અને તે પ્રયોજનથી જાણવાના વિષયમાં તો એમ વાત છે કે ભેદો ભેદોનું જ્ઞાન કરાવવા નથી, ભેદો અભેદનું જ્ઞાન કરાવવા માટે. પ્રયોજન તો અભેદનું છે, એટલે જ્યારે અભેદની પ્રધાનતાથી ઉપદેશ ચાલતો હોય ત્યારે ભેદને અત્યંત ગૌણ કરાવે છે, અને અત્યંત ગૌણ કરાવવામાં એમ કહે કે ભેદ છે જ નહીં એમ કહે, એનું નામ અત્યંત ગૌણ કરાવવું છે. વાણી એવી રીતે આવે, વચન એવી રીતે આવે, એનો બહુ સારો આધાર મળે છે સમયસારની સાતમી ગાથા. સમયસારની સાતમી ગાથામાં એમ કહ્યું કે આત્માને દર્શન જ્ઞાન ચારિત્ર વિદ્યમાન નથી, દર્શન જ્ઞાન ચારિત્રના ભેદો નથી એવી ભાષાનો વાપરી, કેમ કે ભેદો કહેતા પણ ભેદો નથી એમ કહેતા પણ ભેદો લક્ષમાં આવે છે. વિચિક્ષણતા શું છે અમૃતસુંદરાચાર્યજી, કે આત્માને દર્શન જ્ઞાન ચારિત્રના ભેદો નથી એમ કહી શકતા હતા, એ તો મહાવિદ્વાન છે. અમૃતસુંદરાચાર્યની વિદવત્તા અસાધારણ છે, એટલે વાક્ય એમને બોલતા નથી આવડતું એવું કઈ નથી, વિદ્વાનોને તો બહુ સારી રીતે વાક્ય બોલતા આવડે, આ તો આચાર્ય કોટિના ઉપદેશક છે. એટલે આત્માને દર્શનજ્ઞાન ચારિત્રના ભેદો વિદ્યમાન નથી, કે આત્મામાં એવા ભેદો નથી એવો એવી રીતે પોતે લખાણ નથી કર્યું. ટીકા એમ લખી છે કે આત્માને દર્શનજ્ઞાન ચારિત્રાણી ન વિદ્યંતે, એવું છે આત્મામાં દર્શનજ્ઞાન ચારિત્ર વિદ્યમાન જ નથી એમ કહે છે. પેલા વિદ્વાન હોય ને એકાંત લાગે, ભેદનો નિષેધ કરવો હતો ને, કે ભેદ તમારે અભેદ સમજાવવું હોય તો ભેદનો નિષેધ કરો, અમે ક્યાં ના પાડીએ છીએ, પણ દર્શન જ્ઞાન ચારિત્ર નથી એમ કહેશો તો પછી કોઈ કેમ સમજી લેશે કે દર્શન જ્ઞાન ચારિત્ર ગુણ જ નથી આત્મામાં, એવું કોઈ સમજી લેશે તો આ ભય ઉભો કરે છે. તો એને એમ કહે છે કે હવે આ જે અભેદ સમજવા આવ્યો છે ને, એ ભેદથી થાકીને આવ્યો છે, અનાદિથી ભેદ વાસનામાં જીવ ઉભો છે, ભેદથી ઘણો સમજ્યો છે પણ અભેદ એને પકડાતું નથી, એટલે અભેદનું ગ્રહણ કરાવવા અર્થે હવે ઉપદેશ ચાલે છે, માટે એવી તું અહીંયા શંકા કરીશ જ નહીં એમ કહે છે. ચારિત્ર પણ વિદ્યમાન નથી, નાયકસ્ય દર્શન જ્ઞાન ચારિત્રાણી એવ ન વિદ્યંતે, આમ દીધું છે, દર્શન જ્ઞાન ચારિત્રના ભેદ વિદ્યમાન નથી એમ નથી કહેતા, એવા ભેદ નથી એમ નથી, એને દર્શન જ્ઞાન ચારિત્ર જ નથી. આ જોરથી જ્યારે ભેદનો નિષેધ કરવો હોય ત્યારે આવી રીતે કરાય, અને જયચંદજી એ બહુ સરસ વાત કરી છે કે અહીં કોઈ કહે કે પર્યાય પણ દ્રવ્યના જ ભેદ છે, અવસ્તુ તો નથી, કારણ કે ગુણ ભેદ હજી કોઈને ન સમજાય, એ બધા ગુણ એક રૂપે છે, ગુણોનું એક રૂપે દ્રવ્ય છે, પણ પર્યાય ભેદ તો છે કે નહીં, અવસ્તુ તો નથી, પોતાને વ્યવહાર કેમ કહી શકાય, એ તો નિશ્ચય વસ્તુનું અંગ થયું, એને વ્યવહાર કેમ કહેવાય, એનું સમાધાન એ વાત એ દ્રષ્ટિકોણથી એ તો ખરું છે, એ પર્યાયના અંગ છે માટે એ નિશ્ચય અંગ છે, પણ અહીં દ્રવ દ્રષ્ટિથી અભેદને પ્રધાન કરીને ઉપદેશ છે, વસ્તુનું સ્વરૂપ નથી બતાવતા, ઉપદેશ કરીએ છીએ એમ કહે છે, અને અભેદ દ્રષ્ટિમાં ભેદને ગૌણ કહેવાથી જ અભેદ સારી રીતે માલુમ પડી શકે છે. આ બહુ સરસ વાત કરી. દ્રષ્ટિથી અભેદને પ્રધાન કરીને અભેદને પ્રધાન કરીને જ ઉદ્દેશ છે. અભેદ દ્રષ્ટિમાં ભેદને ગૌણ કહેવાથી જ અભેદ સારી રીતે માલુમ પડે. ગૌણ કર્યા વગર એને મુખ્ય કરે, એને મુખ્ય કરે, અપેક્ષા એ ભેદ છે, અપેક્ષા એ ભેદ છે, અભેદ નહીં જણાય એમ કહે છે. તેથી ભેદને ગૌણ કરીને તેને વ્યવહાર કહ્યો છે. વ્યવહારને હંમેશા ગૌણ કરવો જોઈએ. અહીં એવો અભિપ્રાય છે કે ભેદ દ્રષ્ટિમાં નિર્વિકલ્પ દશા થતી નથી. કોને? સરાગીને. ભેદ દ્રષ્ટિમાં નિર્વિકલ્પ દશા થતી નથી અને સરાગીને વિકલ્પ રહ્યા જ કરે. જ્યાં સુધી ભેદ એને લક્ષમાં આવે, જ્ઞાનમાં આવે, ત્યાં સુધી એને વિકલ્પ રહ્યા જ કરે. માટે જ્યાં સુધી રાગાદિક મટે નહીં એટલે સરાગી હોય ત્યાં સુધી ભેદને ગૌણ કરી અભેદ નિર્વિકલ્પ અનુભવ કરાવવામાં આવ્યો છે. આ હેતુ છે. આ હેતુથી આત્માને દર્શન જ્ઞાન ચારિત્ર નથી, વિદ્યમાન નથી એમ કહેવામાં આવે છે. અને તે પારમાર્થિક હેતુથી યોગ્ય છે એમ કહેવાય. અંગ જેવા ભેદને કારણે ધારણ કરે છે પણ અંગમાં ક્રમ ભેદ નથી, વસ્તુમાં નથી. અંગમાં ક્રમ ભેદ છે, વસ્તુમાં નથી. દ્રષ્ટાંત આપે છે. જેમ નરના એટલે મનુષ્યના અંગમાં ક્રમ ભેદ છે. પણ નરમાં કઈ ક્રમ છે? મનુષ્યમાં ક્રમ પણ છે. તમે ઉપર થઈ ગયો તો એમ કે ભાઈ પહેલા મસ્તક આવે, વસ્તુમાં મસ્તકમાં પણ પહેલા આંખનું અંગ આવે, પછી નાકનું અંગ આવે, પછી મોઢું આવે, પછી આ ગળું આવે, એમ અંગમાં ક્રમ પડે. પણ આખા મનુષ્યમાં શું ક્રમ પાડો તમે? મનુષ્યપણામાં કોઈ પહેલું પછી નથી. આમ પહેલું ના પછી. હાથનું કામ હાથ કરે, પગનું કામ પગ કરે, મોઢાનું કામ મોઢું કરે, એમાં કાંઈ ક્રમ પડતો નથી. નરમાં ક્રમ નથી એ પ્રમાણે જાણવું. જેમ અરીસામાં પ્રકાશ છે ત્યાં આખા અરીસામાં જેવો પ્રકાશ છે તેવો જ અરીસાના એક પ્રદેશમાં છે. આ અહીંથી આપણે શરૂ કરવાના છે. નર સુધી વાત આવી છે. જેમ અરીસામાં પ્રકાશ છે ત્યાં આખા અરીસામાં જેવો પ્રકાશ છે તેવો જ અરીસાના એક પ્રદેશમાં છે. પ્રકાશ એકદમ સ્વચ્છતા લ્યો આપણે. અરીસો છે, ચોરસ કે ગોળ કે ગમે એવો અરીસો હોય, એમાં આખા એની જે આખી સપાટીમાં બધે સ્વચ્છપણું છે. એક પ્રદેશમાં જેવું સ્વચ્છપણું છે એવું આખા અરીસામાં છે. જેવો પ્રકાશ છે તેવો જ અરીસાના એક. તે પ્રદેશ અરીસામાં જુદો તો નથી. એમ ક્ષેત્રમાં જુઓ તો કોઈ પ્રદેશ એમાં જુદો નથી. અખંડ અરીસો આખો છે. પણ જ્યારે પરમાણુ માત્ર પ્રદેશને કલ્પીએ ત્યારે તે પ્રદેશમાં જાતિ શક્તિ તો તેવી અરીસા જેવી છે. જ્યારે એને ખંડ કલ્પના કરવામાં આવે ત્યારે બધા પ્રદેશમાં જાતિ અને શક્તિ આખા અરીસામાં છે એવી એક જગ્યાએ પણ કોઈ પણ એક પોઈન્ટમાં છે. પરંતુ સંપૂર્ણ વસ્તુ બધા પ્રદેશોનું નામ પામે છે. આખી વસ્તુ બધા પ્રદેશોનું નામ, આખી વસ્તુ એવું નામ પામે છે. એ પ્રકારે જાતિ શક્તિ ભેદથી તો પ્રદેશમાં ગુણ આવ્યો. કોઈ એક પ્રદેશમાં જાતિ અને શક્તિનો એક સરખો ગુણ આવ્યો. પરંતુ સંપૂર્ણ આત્મ વસ્તુ તો અસંખ્ય પ્રદેશ મય છે. એ મય છે, અભેદ છે. અખંડ પ્રદેશ મય જ આખી વસ્તુ છે. એક પ્રદેશ લોકાલોકને જાણે તે જ સર્વ પ્રદેશો જાણે. આપણે દ્રષ્ટાંત દીધો હતો કે આમ આપણે વિચાર કરીએ છીએ કે આંખથી આ લાલ રંગ દેખાણો, આંખથી આ કચક દેખાણો, પણ ખાલી આંખમાં પરિણમન નથી. જ્ઞાનનું પરિણમન બધા પ્રદેશે થાય છે એમ છે. જેમ કે અરીસાના માં પ્રતિબિંબ પડે, તો અમુક જગ્યાએ એક અંગ દેખાય, અમુક જગ્યાએ બીજા અંગનું પ્રતિબિંબ હોય, અમુક જગ્યાએ ત્રીજા અંગનું પ્રતિબિંબ હોય. તો જુદા જુદા પ્રદેશમાં જુદા જુદા અંગનું પ્રતિબિંબ પડ્યું, એમ અરીસામાં કટકા ન થાય, આખા અરીસામાં એનું પરિણામ છે એમ લેવાય, એમ લેવું થાય. તો આખો અરીસો જ પરિણામ હોય, એને એક પ્રદેશે જાતિ શક્તિનો ગુણ આવ્યો, પરંતુ સંપૂર્ણ આત્મ વસ્તુ તો અસંખ્ય પ્રદેશમાં છે. એક પ્રદેશ લોકાલોકને જાણે તે જ સર્વ પ્રદેશો જાણે, તે જ્ઞાન તો સર્વ પ્રદેશમાં પરિણમે છે, પરંતુ સર્વ પ્રદેશોનો એકત્વ ભાવ છે. એમ કેવું છે કે એક ગુણ પૂરા પ્રદેશમાં પરિણમે છે, આ ગુણની વ્યાખ્યા છે પ્રદેશ અપેક્ષા, કે એક ગુણ સર્વકાળે પરિણમે છે અને પૂરા પ્રદેશમાં પરિણમે છે. એમ જ્ઞાન ગુણ પૂરા પ્રદેશમાં પરિણમે છે, માત્ર આંખથી જોવે છે અને આંખ સિવાય બીજું જ્ઞાન ત્યાં નથી જોવાનું એમ નથી, જ્ઞાન તો પૂરા પ્રદેશમાં થાય છે. પણ પોતાને એવો અભ્યાસ હોય છે કે મને અહીંયા જ જણાય છે, એવો અભ્યાસ થાય છે. ખરેખર એવું નથી, જ્ઞાનનો પર્યાય પૂરા પ્રદેશમાં પરિણમે છે. એ વખતે ડાક્ટરો કે છે ને કે જ્ઞાન તંતુઓ જ્ઞાનને લઈ જાય છે, કેમ કે સ્પર્શનું જ્ઞાન, કે અહીંયા સોય કોઈ અડાડી તો કે ખબર અહીંયા પડી, હવે જો અહીંયા સોય અડાડી તો અહીંયા જ જ્ઞાન થવું જોઈએ, તો અહીંયા કેમ ખબર પડી? એ બધે દેખાડે છે કે સળંગ આત્મા છે, એક પ્રદેશે આત્મા નથી, આત્મામાં પ્રદેશના ખંડ ખંડ નથી. ગમે તે જગ્યાએ જે કાંઈ જ્ઞાન થાય એ તરત જ બધે ખબર પડી જાય છે, આખા આખા આત્મા દરમિયાન એનું જ્ઞાન થઈ જાય છે. ના, પ્રદેશો ખસતા નથી, પણ આવરણનો એક પ્રકાર છે, એ જ્ઞાનના આવરણનો પ્રકાર છે. હવે એમાં લખવામાં અનેક જાતના લખવા થાય છે, કે કોઈને સ્પર્શનું જ્ઞાન થાય પણ પોતે હલનચલન ન કરી શકે, એને ટાઢું ખબર પડે, માખી બેસે ખબર પડે, સોયડે ખબર પડે, બધી ખબર પડે, પણ એ પોતે હલાવી ચલાવી ન શકે, પોતાની ઈચ્છા પ્રમાણે તે હાથપગને હલાવી ચલાવી ન શકે. જે અન્નમાં લખવા હોય તે અન્ના હાથપગને ચલાવી ન શકે. બાકી આમ જ્ઞાન થાય સ્પર્શાદીનું જ્ઞાન, હમણાં એ જે ભાઈ તમને તો ખબર પડી હશે, મનુભાઈ ખારાને તબિયત ભૂલી છે, મનુભાઈ ખારાને મગજમાં સ્કેનિંગ કરાવી લીધું, એ જગ્યાએ જોઈ જામી ગયું છે. એટલે આજથી પાંચેક દિવસ છ દિવસ પહેલાં ઘરે સાંજે બેઠા હતા, એમાં બોલવામાં ફેર પડ્યો, મોઢું ખેંચાવા માંડ્યું. એમના વાઇફને ખબર પડી, કેમ તમે આમ બોલો છો? તો કે ના ના બરાબર છે, મને કંઈ થયું નથી. કે તો કે ના ના, તમારું મોઢું એક બાજુ ખેંચાય છે અને બોલવામાં લોચા વળે છે. તો કે મને કંઈ એવું કંઈ નથી લાગતું કે ના ના પી જાઓ. પછી થોડી વધારે અસર થઈ, પછી એકદમ બેભાન થઈ ગઈ વાત કરતા કરતા. અત્યારે ત્યાં પ્રાઇવેટ હોસ્પિટલમાં કોળિયાની હોસ્પિટલમાં રાખ્યા, કશું થઈ જાય. આત્માના પ્રદેશો ત્યાં છે, પણ એ નથી થતું, પણ જ્ઞાન જ નથી થતું એવું નથી. જે બેરાશ છે ને એનું તો જ્ઞાન છે. જેમ કે આ કાને માણસ બેરો થઈ જાય છે, કઈ ચાર ઇન્દ્રિય જીવ નથી, પંચેન્દ્રિય છે, પંચેન્દ્રિય. પણ શું થાય છે કે કાનમાં અમુક જાતનો અવાજ આવતો હોય, જે બેરા હોય ને તો એ એ જે જુદી જુદી જાતના બધા આવે એમાં પણ ઘણી ક્વોલિટી છે કે બેરાશમાં એનો અવાજ આવતો હોય છે. જો સાવ બેરો હોય તો એનો અવાજ ન આવે, પણ એનો અવાજ એટલો આવતો હોય છે કે બીજું ના સંભળાય એમ એનો અર્થ છે. એમ કે આ છૂટી જાય છે માણસ, એમ કે કઈ જોતો નથી, આંગળો થઈ ગયો. એમ કે છે મને શું તમને શું દેખાય છે એમ પૂછો તો અંધારું દેખાય છે, બધું કાળું કાળું લાગે છે. આંખને જોવાનું, કોઈ એક રૂપને જોવાનું, કોઈ એક રંગને જોવાનું તો ગુણ છે. ચાર ઇન્દ્રિય નથી થયો, પણ એના એના જે એને જેને ચક્ષુ ઇન્દ્રિયની લબ્ધિ કહે છે એ લબ્ધિમાં ફેરફાર છે, લબ્ધિની વધઘટ છે. એક જ ઇન્દ્રિયના વિષયમાં કામ કરે તો ચાર ઇન્દ્રિય છે એ કઈ નક્કી છે કે એક ઇન્દ્રિય જીવ થોડો છે એ વખતે, પણ બાકીની ચાર ઇન્દ્રિયની લબ્ધિ છે. એટલે એનો ઉપયોગ, એ લબ્ધિનો ક્યારેક ક્યારેક ઉપયોગ થાય. લબ્ધ જ્ઞાન જુદું, લબ્ધિ જુદી પાછી. હો અને ક્યારેક લબ્ધ જ્ઞાનને પણ લબ્ધિ એવું શાસ્ત્રમાં કહે છે, પણ લબ્ધ તો પરિણતિ રૂપ છે. ત્યારે લબ્ધિ છે એ તો જેમ પુણ્યની લબ્ધિ થાય છે ક્યારેક એનો ઉપયોગ થાય એવી રીતે છે. એટલે એને પુણ્ય અસર કહેવાય છે, આને પુણ્યનું ફળ કહેવાય છે. જેમ કોઈ રિદ્ધિ સિદ્ધિની લબ્ધિ મળે છે ને એને એકેન્દ્રિયમાંથી પંચેન્દ્રિય થયો એની લબ્ધિ કીધી છે એને. લબ્ધિ એટલે પ્રાપ્તિ ત્યાં, અને એનો ઉપયોગ ક્યારેક ક્યારેક થાય એનું નામ લબ્ધિ છે. હા, ખંડ ખંડ જ્ઞાનને દ્રઢ કરે છે. ખંડખંડ જ્ઞાનની પ્રવૃત્તિમાં ખંડખંડ જ્ઞાનને દ્રઢ કરી દે છે. ત્યારે એને સમજાવવામાં આવે છે કે આ સારી વસ્તુ અખંડ છે, અને અખંડ જ્ઞાન એ તારો સ્વભાવને સ્વરૂપ છે, ખંડખંડ જ્ઞાન તારો સ્વભાવને સ્વરૂપ છે. તે ઉદ્દેશનો વિષય છે. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે એક ગુણના અનંત પર્યાયો છે, અને એક પ્રદેશમાં એક ગુણ છે તેમાં અનંત પર્યાયો કઈ રીતે આવે? એક પ્રદેશમાં એક ગુણ છે તેમાં અનંત પર્યાયો, એક ગુણના અનંત પર્યાયો છે, એ તો ક્રમથી થાય છે ને. અનંત એક એક ગુણને જે અનંત પર્યાયો થાય છે એ તો ક્રમથી થાય છે. એક પ્રદેશમાં એક ગુણ છે તેના અનંત પર્યાયો કઈ રીતે આવ્યા તેનું સમાધાન, કે એક પ્રદેશમાં સૂક્ષ્મ ગુણ છે તેમજ અનંત ગુણો છે તે પણ સર્વ સૂક્ષ્મ છે, તેથી સૂક્ષ્મ ગુણના સર્વે પર્યાયો જાતિ ભેદ શક્તિ ભેદ પર્યાયના જાતિ ભેદ શક્તિ ભેદ એક છે એમ આવ્યું. અહીંયા તો શું છે કે એક ગુણના અનંત પર્યાયો છે એક જ પ્રદેશ નથી, પણ એક પ્રદેશમાં અનંત ગુણ છે ને એના અનંત પર્યાયો છે. એક જ પ્રદેશ ગુણ પણ અનંતા છે અને એના પર્યાયો પણ અનંતા છે ભેદથી, તો કે એ સૂક્ષ્મત્વને કારણે છે. એટલા સૂક્ષ્મ છે બધા ગુણો કે એક પ્રદેશે બધા અવગાહે છે. આખા આત્મામાં પણ અવગાહે છે અને આત્માના દરેક પ્રદેશે પણ અનંત ગુણો અવગાહે છે. એની પર્યાયો પણ અનંત પર્યાયો, અનંત ગુણની અનંત પર્યાયો પણ સર્વ પ્રદેશે સૂક્ષ્મત્વ હોવાને લીધે રહી શકે છે. તેથી સૂક્ષ્મ ગુણના સર્વે પર્યાયના જાતિ ભેદ અને શક્તિ ભેદ એક છે. તેથી સૂક્ષ્મત્વ ગુણની અપેક્ષા એ લઈએ તો બધા એક જ છે, બધા સૂક્ષ્મ છે. જાતિ ભેદ પણ એક છે કે એક જ સૂક્ષ્મત્વ જાતિના છે અને એક જ સૂક્ષ્મત્વ શક્તિના છે એમ લઈ શકો, અને ગુણ અપેક્ષા એ જુદા જુદા લ્યો તો જ્ઞાન જુદું, ચારિત્ર જુદું, આનંદ જુદો, અસ્તિત્વ જુદું એમ પણ લઈ શકો. જાતિ ભેદ પણ લ્યો, ગુણભેદ પણ લ્યો અને અભેદ પણ લ્યો, સૂક્ષ્મત્વની અપેક્ષા એ બધા જ સૂક્ષ્મ છે એમ. ચૈતન્યની અપેક્ષા એ બધા ચૈતન્ય જાતિના છે, સૂક્ષ્મત્વની અપેક્ષા એ બધા સૂક્ષ્મત્વ જાતિના છે, જળમાં જળ પરમાણુ છે, જળની અપેક્ષા એ બધા જડત્વ જાતિના છે. વસ્તુનો એક ગુણ છે તે વસ્તુમાં વ્યાપક છે અને વસ્તુ સર્વગુણોમાં વ્યાપક છે. વસ્તુનો એક ગુણ વસ્તુમાં વ્યાપક છે અને વસ્તુ સર્વગુણોમાં વ્યાપક છે એવી અભેદતા છે. જુઓ અભેદતા કેવી છે કે વસ્તુનો એક ગુણ આખી વસ્તુમાં વ્યાપેલો છે અને આખી વસ્તુ તો કે અનંતે અનંત ગુણમાં વ્યાપેલી છે. એટલે વસ્તુત્વ છે ને, વસ્તુત્વ ગુણ છે એને લઈને, અથવા વિભુત્વ ગુણ છે કે આખી વસ્તુ કે અનંત ગુણમાં વ્યાપેલી છે. એક ગુણ તો કે આખી વસ્તુમાં વ્યાપેલો છે, પ્રત્યેક ગુણ તો કે આખી વસ્તુમાં વ્યાપેલો છે, આખી વસ્તુ તો કે અનંત અનંત પ્રત્યેકમાં વ્યાપેલી છે. આવી ગુણ અને વસ્તુને ગુણીને અભેદતા છે. એમાં એમ લેવાય છે પાછું વિશેષ કે ભેદ મર્યાદિત છે, અભેદતા તો કેવા મર્યાદિત છે. કેમ કે ભેદ તો ભેદ સુધીની મર્યાદામાં લાગવું પડે અને અભેદતા તો કે અનંત ગુણોમાં વ્યાપક થાય છે વસ્તુને, તો અભેદપણું જે છે એ અનંત ગુણોમાં અમર્યાદિત સમય માટે વ્યાપક થાય છે. માટે અભેદતા મર્યાદિત છે, ભેદ મર્યાદિત છે. એટલે અભેદનું પ્રાધાન્યપણું છે, ભેદનો ગણું પણ. વસ્તુનો એક ગુણ છે તે વસ્તુમાં વ્યાપક છે અને વસ્તુ સર્વગુણોમાં વ્યાપક છે. એટલે અભેદતા સાધવા માટે આ જે વસ્તુ વ્યવસ્થા છે એ વ્યાપકતાની અપેક્ષા એ બહુ ઉપકારી છે. ભેદ જ્ઞાનમાં પણ જ્ઞાનની વ્યાપકતાથી વસ્તુનું ગ્રહણ થાય છે. હું જ્ઞાનથી મારા આત્માને જોઉં છું, સમજું છું ત્યારે મને એમ લાગે છે કે મારું જ્ઞાન સર્પદાર્થમાં તો વ્યાપતું નથી, શરીરમાં પણ વ્યાપતું નથી અને રાગમાં પણ વ્યાપતું નથી. જ્ઞાન માત્ર જ્ઞાનમાં વ્યાપે છે, આમ જુદો પડી જાય છે. જ્યારે પોતાનો અનુભવ કરે છે ત્યારે એમ જોવે છે કે જ્ઞાનમાં જ્ઞાનનું વ્યાપ્ય વ્યાપકતા છે. મારા અનુભવથી જોતા મારી વ્યાપ્ય વ્યાપકતા મારામાં છે ને મારા સિવાય ક્યાંય નથી એમ અનુભવ ગોચર થાય છે, વેદન ગોચર થાય છે. એટલે ભિન્ન પડી જાય છે. અને જ્યારે મારી વ્યાપકતા નથી કોઈ પર રાગમાં કે પરમાં, ત્યારે મને કોઈ રાગની કે પરની અસર પણ મારામાં થતી નથી, કારણ કે હું વ્યાપતો નથી, મારામાં કોઈ વ્યાપતો નથી, હું કોઈમાં વ્યાપતો નથી, માટે મને કોઈ પરની અસર નથી. આવી રીતે પોતાનું મુક્તપણું અનુભવ ગોચર થાય છે, અથવા પરનો જે અસર મને થાય છે એવો જે અધ્યાસ એની નિવૃત્તિ થઈ જાય છે. વ્યાપકતાનો મુદ્દો ભિન્ન પડવા માટે, રાગથી અને પરથી ભિન્ન પડવા માટે અને સ્વરૂપમાં અભેદતા સાધવા માટે બહુ મહત્વનો મુદ્દો વ્યાપકતા. ત્યાં સુધી વ્યાપકતા સુધી અભ્યાસ પરિણામનો ન થાય, જ્ઞાન જ્ઞાનમાં જ વ્યાપે ત્યાં સુધી જ્ઞાનની વેદકતા સુધી પહોંચાય નહીં. પ્રત્યક્ષ છે એ વાત એ અનાદિથી અંધારામાં ઉભો છે અને ઇન્દ્રિય જ્ઞાનના અવલંબન ઉભો છે એ સ્થિતિ છે. અહીંયા વાત બહુ સમજી. વસ્તુનો યોગ ગુણ છે તે આખી વસ્તુમાં વ્યાપક છે અને આખી વસ્તુ સર્વગુણ. તેથી સૂક્ષ્મત્વ ગુણ પણ પોતાના પર્યાય વડે સર્વગુણોમાં વ્યાપક છે અને અખંડિત છે. તેથી સૂક્ષ્મત્વ પણ સૂક્ષ્મત્વ ગુણ પણ પોતાના પર્યાય વડે સર્વગુણોમાં વ્યાપક છે. સૂક્ષ્મપણું પણ પોતાના પર્યાય વડે સર્વગુણોમાં સૂક્ષ્મત્વ વ્યાપી ગયું છે. ક્યાંય સૂક્ષ્મત્વ આખા દ્રવ્યમાં વ્યાપેલું, આખું દ્રવ્ય સૂક્ષ્મ થઈ ગયું છે એમ કહે છે, અને તે અખંડિત છે. એમાં અખંડબંધ ક્યાંય નથી. ગુણના ખંડ ન જોવા, પ્રદેશના ખંડ ન જોવા અને પર્યાયના ખંડ પણ ન જોવા. એક આ ચિદવિલાસ જોતા આ બધા ખંડ ઉડી જાય છે એમ સરસ અમે દરેક પ્રકરણ લખ્યું છે. ભેદથી લખ્યું છે પણ અભેદતા જે દર્શાવે છે પ્રશ્નો ઉત્તર ઉઠાવીને એ બહુ સરસ ઉડી છે. જેમ કે એક દ્રષ્ટાંત લઈએ, પર્યાય ભેદ તો છે ને વ્યતિરેક છે. ગુણ ભેદમાં તો શું છે કે વ્યતિરેક પણ નથી, તિર્યક પ્રચય છે, પણ ઓલા તો ઉર્ધ પ્રચય છે ને. એટલે એક પર્યાયમાં બીજી પર્યાય નથી, અથવા એક પર્યાયના કાળે બીજી સર્વ પર્યાયનો અભાવ છે ત્યારે જ એક પર્યાયનો સદ્ભાવ છે, અને બીજી પર્યાયનો સદ્ભાવ થતાં પહેલી પર્યાયનો અસદભાવ થાય ત્યારે જ બીજી પર્યાયનો સદ્ભાવ થાય, ભલે તે જ કાળે. પણ બે પર્યાય એક સાથે ન રહીએ કોઈ ચીજની. જેમ કે આંગળી વળેલી હોય ત્યારે સિદ્ધિ ન હોય અવસ્થામાં, સિદ્ધિ હોય ત્યારે વળેલી ન હોય. કેમ કે તે જ આંગળી વળે છે કે જે સિદ્ધિ હતી, અથવા સિદ્ધિ તે જ થાય છે કે જે વળેલી હતી. એટલે બે પર્યાય એક સાથે એક ચીજને ન રહી શકે. છતાં પણ બે પર્યાય વચ્ચે અનુસ્યુતિ છે, અન્વય વગર વ્યતિક્રમ નથી, વ્યતિરેક નથી. આ એક પદાર્થની વાસ્તવિકતા. પર્યાયને જોનાર કેવળ વ્યતિરેકને જોવે તો એને કલ્પના થાય પર્યાયને, પર્યાયનું જ્ઞાન ન થાય. પર્યાયનું જ્ઞાન એને ન થાય. જેમ કે 114 છે ને, ચક્ષુને બંધ કરી દેવાની, સર્વથા બંધ કરી દેવાની જે વાત છે તે અપેક્ષિત વાત છે. જ્યારે દ્રવ્યાર્થિક નય કે પર્યાયાર્થિક નય નો વિષય સમજાવવા માટે કોઈ હેતુથી વાત છે, પણ દ્રવ્યાર્થિક નહીં કે પર્યાયાર્થિક નહીં પ્રમાણ વગર કદી પ્રવૃત્તિ ન કરે. પ્રમાણ વગર પ્રવૃત્તિ કરે, પ્રમાણ વગર તો નય જ ન હોય. પ્રમાણ જ્ઞાન વગર જો નયની પ્રવૃત્તિ હોય તો એને નયાભાસ કહે છે. અથવા જે સૂત્ર છે ઉમા સ્વામીનું, સાપેક્ષા નયા અને નિરપેક્ષ નય તે મિથ્યા છે એમ કહે છે પાછા ત્યાં. તો જો સર્વથા તમે ચક્ષુ બંધ કરો તો મિથ્યા નહીં થઈ જશે, માટે સર્વથા શબ્દ પણ અપેક્ષિત છે અથવા હેતુસર છે એમ લેવું. એ ન સમજે તો ગડબડ થાય એવું છે, એકાંત થઈ જાય, સંતુલન ન રહીએ પછી સંતુલન ગુમાવી જાય છે. એટલે જ્યારે બીજા પણ આચાર્યોના સૂત્રો હોય ત્યારે એને મેળ મેળવવાનો ખ્યાલ આવે, અનુસંધાન રહેવું જોઈએ. પ્રમાણ વગર સુધી પ્રવૃત્તિ કરતો નથી, અથવા પ્રમાણનો અંશને નહીં કહેવામાં આવ્યો છે. અંગ હોય ને અંગી ન હોય એવું કદી બને નહીં, કેમ કે અંગી ન અંગીના નાશમાં અંગનો નાશ છે. જ્યારે તમે અંગી નથી એમ કહો તો પછી એનો અંગ જ નથી એમ તમારે સ્વીકારવું જ રહ્યું વગર દલીલે. માટે સર્વશાસ્ત્ર ત્યાં પ્રયોજન વર્ષ અને એ નહીતર તો ભેદનું જ સાધન થઈ જાય, ભેદ જ સતાય. કેમ કે નયનો વિષય ભેદ છે, દ્રવ્યાર્થિક નયનો વિષય ભેદ છે, પર્યાયાર્થિક નયનો વિષય ભેદ છે, નયનો વિષય જ ભેદ છે. વસ્તુ તો અનુભવ સ્વરૂપ છે, તો ધ્રુવ્યાર્થી જ્ઞાનનો વિષય છે ને તો પર્યાયાર્થી જ્ઞાનનો વિષય છે, અને છતાં અપેક્ષા એ નય પ્રમાણના વિષયમાં એને સમાવેશ કરવામાં આવે છે, કેમ કે શુદ્ધ જ્ઞાન તો નય પ્રમાણ વગર છે જ નહીં. પંચાધ્યાયી કારણે એ કહેવું કીધું કે વસ્તુ છે તે અનુભવ છે, ત્યાં સ્વભાવ જેવો છે, કેમ કે સ્વભાવ પર્યાયમાં અભિવ્યક્ત છે અને દ્રવ્યમાં અભિવ્યક્ત છે. ફળન છે દ્રવ્યગુણ પર્યાયમાં વ્યાપેલો છે, સ્વભાવ જ્ઞાન સ્વભાવ દ્રવ્યગુણ પર્યાયમાં વ્યાપેલો છે. હવે જો તમે એને માત્ર પર્યાય આશ્રિત ખંડ પકડો તો અનિત્ય થઈ જાય વસ્તુ, સ્વભાવ અનિત્ય થઈ જાય. જો તમે દ્રવ્ય આશ્રિત પકડો અવ્યક્ત ખંડને અને પર્યાયનો મૂકી દો તો કેવળ અનિત્ય થઈ જાય, કેવળ નિત્ય થઈ જાય, કાં કેવળ નિત્ય થઈ જાય કાં કેવળ અનિત્ય થઈ જાય. બંને સ્વરૂપ છે એમ લઈએ તો ફક્ત ભેદ હજી લક્ષ મારે છે દ્રવ્ય પર્યાયના, તો કે ઉભય સ્વરૂપ કોઈ દો તો કે ના અમારે ઉભય સ્વરૂપ નથી કહેવું, અનુભય સ્વરૂપ કહેવું છે. એ ભેદનો નિરસ કહેવાશે, અનુભય સ્વરૂપ કહીને ભેદનો નિરસને અક્ષ કરી નાખ્યા છે, નિરસ કરી નાખ્યો ભેદને કોઈ સારી કેવી રીતે વ્યાપકપણું છે, સ્વભાવનું વ્યાપકપણું છે, વસ્તુ એ ગુણ છે, વસ્તુનો એ ગુણ છે તે વસ્તુમાં વ્યાપક છે અને વસ્તુના સર્વ ગુણોમાં પણ વસ્તુ વ્યાપક છે, વસ્તુ સર્વમાં સર્વ ગુણોમાં વ્યાપક છે. તેથી સૂક્ષ્મત્વ ગુણ પણ પોતાના પર્યાય વડે સર્વ ગુણોમાં વ્યાપક છે અને અખંડિત છે. જો એક ગુણને ખંડ ખંડ પર્યાય વડે જુદો જુદો વ્યાપક કહેવામાં આવે તો સૂક્ષ્મત્વ ગુણ અનંત થઈ જાય, તો સૂક્ષ્મત્વ ગુણ પણ અનંત થઈ જાય, એક ન રહે અને એમ થતાં દ્રવ્ય પણ અનંત થઈ જાય. ખંડ જો પાડવામાં ખંડ થઈ જવામાં તો અનંત ગુણ ખંડ થઈ જાય, એક વસ્તુના અનંત ટુકડા થઈ જાય, અને એવી શ્રદ્ધાને એવું જ્ઞાન તેને મિથ્યા જ્ઞાન કહેવામાં આવે.